ગરુડજી, નીચી દશા થઈ છે, ભગવાનમાં થોડી અશ્રદ્ધા, ઈશ્વરમાં જયારે અશ્રદ્ધા થાય ત્યારે અતિ નિકટમાં નિકટ માણસને પણ ભ્રમ ઉત્પન્ન થાય. પરિવારમાં પણ જયારે કોઈ પણ વ્યક્તિ વચ્ચે થોડી પણ આશંકા કુશંકા ઉત્પન્ન થાય એટલે એમાં અશ્રદ્ધાની શરૂઆત. લંકાની આ યુદ્ધની સ્થિતિમાં નારદજીએ ગરુડને મોકલ્યા હતા, જાઓ ભગવાનના નાગપાસના બંધન છોડાવો. નારદજીની આજ્ઞાથી ગરુડજી ગયા, ભગવાનને નાગપાસમાંથી મુક્ત કર્યા. પણ નારદજીએ પરિચય આપ્યો તો કા તો ભગવાન છે, બ્રહ્મ છે, બ્રહ્મ કેવી રીતે બંધાતું? બ્રહ્મ તો નિત્ય મુક્ત છે, શાશ્વત છે, અને એ અજન્મા છે. તો આ અવતાર લીધેલ એક ખર એવો નિશાચર, એના હાથે નાગપાસથી બંધાય, આ કેવી રીતે શક્ય છે? આ સાચું હતું હશે? આને કઈ મનાય ખરું? આમ ગરુડજીના મનની અંદર અનેક શંકા કુશંકાઓ ભગવાનના પ્રભુત્વ ઉપર ઉત્પન્ન થઈ. એટલે એ અવતારની અંદર જોયું કે કોઈ પ્રભાવ નહોતો, અને એને કારણે ભવબંધન તે છૂટઈ નર જપ જાકર, જે ભગવાનનું નામ સ્મરણ કરીને આ ભવસાગર તરી જવાય, આ સંસારના બંધનોમાંથી મુક્ત થવાય, જે ભગવાનનું નામ સ્મરણ કરીને એનું અનુષ્ઠાન જપ નિત્ય નિયમ કરીને દર્શન કરીને માણસ એના નામ પોતાના ભવબંધનો કાપી નાખી શકતો હોય, એવો દુષ્ટ ખર પશુ જેવો એ રાક્ષસ એ નિશાચર એને બાંધ્યા
નાગપાસ,
એ રામને નાગપાસ થી એ ખર દુષ્ટ બાંધી શકે. કેવું આશ્ચર્ય કે જે ભવબંધન માંથી મુક્ત કરવા વાળા હોય અને એ એક નિશાચરના હાથે બંધાય, અને બંધન કાપવા માટે મારે જવું પડે. આવી અનેક તર્ક વિતર્ક વાળી શંકાઓ ભગવાન પ્રત્યે. એટલે ગરુડજીને એમ થયું કે આ કેવી રીતે બન્યું?
નાના
ભાત
મનહી સમજાવા.
તે વખતે આપણે હઈએ તો પણ ગરુડજીની જગ્યાએ આપણે હઈએ, આપણી જાતને મૂકી દો અને પછી વિચારો આપણે શું કરીએ. આપણે આપણા જ ઘરમાં રોજ નિત્ય નિયમ પ્રભુ સેવા અર્ચન આદિ કરતા, અને કોઈક દાડો એવો પ્રસંગ થઈ જાય, કોઈક એવી વિટમણા સ્થિતિ મુકાઈ જાય, અને તે વખતે કેટલી શ્રદ્ધા રહેશે. બહુ વર વહેલા ઉઠ્યા, બવે ગયા મંદિરમાં, કઈ ભઠિયો ના આવ્યો, શું જઈને કરવું છે? મેલો પડ્યો, હવે જવાનું બંધ કરી દે, નિરાત હોય ના રહી. એ કઈક આપણી વ્યવહારિક વૃત્તિમાંથી આપણે બહાર ના નીકળી શક્યા, અને એને કારણે કાલ અહી, કર્મ અહી, ઈશ્વર અહી, મિથ્યા દોષ એને દોષ આપ્યા કરી જવા દે ને ભગવાન. કાળ આવો છે, ગ્રહો આવા છે, કર્મ એવાન, ઘણી બધી વાતો આપણે જો અહીંયા આગળ બહુ સ્પષ્ટ થઈ જાય છે. આ રીતે કાલ અહી, કર્મ અહી, ઈશ્વર અહી, મિથ્યા દોષ લગાય. ભાઈ અમારો સમય એવો છે, અમારા ગ્રહો એવા છે, અમારા નસીબ એવા છે, અમારા કર્મ એવા છે, અમારા વિધાતા વાંકો થયો છે પ્રારબ્ધ. હવે આ બધા આપણે મિથ્યા કહી, બધી બાબત મિથ્યા દોષ. તો શું હવે એની અંદર આવ્યું, શું ઉભું શું રહ્યું સામે આવીને? વર્તમાન અને પ્રત્યક્ષ. આ જગત ની અંદર માણસ જે કઈ જીવે છે, ભોગવે છે, એ વર્તમાનના કર્મોના ફળ છે. આગળ પાછળથી કશું તમે લઈને આવતા નથી, એમ એનો અર્થ થયો. ગ્રહો એ વિચારા જ્યાં ફરતા હોય ત્યાં ગાડી ફરે છે, એ તમારી એ ગાડી અહીં શું કરવાના? જ્યાં છે ત્યાં નિરાંતે ફરતા એ દોષ એને દઈએ કાજુ, કઈ લેવા દેવા વગર એને દોષ આપી દે. એટલે તું આવો છો, શનિ આવો છે, મંગળ આવો છે. અરે કઈક બધા એ પોતપોતાના રસ્તે શાંતિથી, પણ આપણને આદત પડી દોષ આપ. કાલ અહી, કર્મ અહી, ઈશ્વર અહી, મિથ્યા. આમ મિથ્યા દોષ લગાવીને નાના ભાંતિ મને મનને સમજાવવા માટે બહુ પ્રયત્ન કર્યો, ઘણો પ્રયત્ન કર્યો કે નાના મન આ ખોટું છે. આ પ્રમાણે ભગવાન માટે આ પ્રમાણે સહેજ પણ વિચારાય જ નહીં. એ તો સાક્ષાત પરમ, એ રામ, એ જ જગતનો, જગતના દરેક શરીરની અંદર, દરેકના હૃદયમાં બેઠેલો જે આત્મારામ છે, એ પોતે જ પરમ જો નથી, એ જ બ્રહ્મ સ્વરૂપ છે, એ જ વ્યાપક છે. આમ બધું ઘણું બધું ગરુડજી સમજતા હોવા છતાંય પાછા બીજી બીજી નાની નાની બાબતો સમજવા લાવે, પાસે લાવી ના, આમ નહીં, આવું ના કહેવાય. એટલે તર્ક વિતર્ક થયા કરે, તર્ક વિતર્ક કોણ કરે? અવળી બુદ્ધિ, બુદ્ધિ સાપાર્થ રામ યા સ્વપ્ન ભયમ ઠોક, બુદ્ધિ સાપાર્થ. જે બુદ્ધિ જયારે તમસ વૃત્તિ ધારણ કરે ને, ત્યારે ભગવાન ની અંદર અશ્રદ્ધા આપણને પોતાને ઘરમાં કે ભગવાન તું હતો કેમ આમ આમ થયું, કેમ આમ બચાવી ના લીધું, કેમ એમ મરી. એટલે એમાંથી એટલી બધી ઉપેક્ષા થાય. ઘણા એવા આવેશમાં આવેલા જોયા છે, ગુસ્સામાં ઘરમાંથી બધું વારું જોડીને જે કઈ પૂજાનું સ્થાન ખાલી કરીને બહાર મૂકી આવે. આમ મને બહુ ભાંતિ સમજાવા, ભગવાનને માટેની આવી અશ્રદ્ધા અભક્તિ ન હોય. ખુબ સમજાવ્યો મેં મારા મનને, એમ ગરુડ કે છે.
પ્રગટના જ્ઞાન હૃદય ભ્રમ છાવા,
પણ હૃદય ની અંદર એટલી બધી ભ્રમણા, તામસ, અંધકાર છવાઈ ગયેલો કે આ કશું માનવા તૈયાર જ નહોતું. મન એટલું બધું આવેશમાં આવી ગયેલું, એટલું બધું ગુસ્સામાં અને જોરમાં આવી ગયેલું કે કોઈ પણ બાબતના તર્ક ને કે કોઈ પણ બાબતની શ્રદ્ધા ને સહેજ પણ સ્વીકારવા માટે તૈયાર નહોતું મન. તર્ક વિતર્ક ઉભા કરીને બુદ્ધિના સાથ પ્રણસ્થિતિ એના જેવી દશા થઈ. એટલે અનેક પ્રકારે મારા મનની અંદર ખેદ એટલો બધો ઉત્પન્ન થયો, એટલો બધો ખેદ કે ઘણી વાર માણસની એવી સ્થિતિ થઈ જાય, એટલો બધો ખિંડ થઈ જાય, એટલો બધો અંદરથી વ્યાકુળ વ્યથિત થઈ જાય ને, એને ઘણા બધા માણસો સમજાવે ને તો પણ એ સમજવા તૈયાર. પોતાનું મન પણ કદાચ કઈક સાચી વાત લાવીને મૂકી દે ને તો પોતાના મનની વાતને પણ માણસ પોતે જ સ્વીકારવા માટે તૈયાર નથી. એટલે ગરુડજી કહ્યું, ખેદ ખિન્ન મન તર્ક બઢાય. બસ મનથી મન ફાવ્યા, મનની અંદર ફાવ્યા તર્ક ઉત્પન્ન કર્યા. અને એ તર્ક કેવા હોય છે તો લોજિકમાં જોવા જવું, એવા તર્ક ઉભા કરે, એવા તર્ક ઉભા કરે કે ખોટાને સાચું કરી દે અને સાચાને ખોટું કરે. વકીલાત, મન વકીલાત કરવા બેસી. ઈશ્વરના અસ્તિત્વને સહેજ પણ સ્વીકારે નહીં, અને જે ક્ષણભંગુર છે, નાશવંત છે, પણ પોતાના વર્તમાન જીવનની અંદર બહુ બહુ ઉપયોગી આવે છે, ઉપયોગી છે, માટે એ સાચું. આમ તર્ક વિતર્ક અનેક પ્રકારની વૃત્તિઓને વધારી વધારીને બુદ્ધિને સ્વીકારવા માટે તૈયાર નથી કે ભગવાન આજ ત્યાં રામને ભગવાન કહેવાતા હશે. અને તે વખતે ભગવાન શિવ કે છે, પાર્વતી, અરે સતી, સતી અવતાર ની અંદર તને જે ભ્રમ થયો તો ત્યાં ભગવાન કહેવાતા. આ જંગલમાં રખડતા રડતા પોતાની પત્નીને શોધતા, એ તો કે ભગવાન હતો. બસ મારી નિકટમાં હોવા છતાં હું ભગવત ભક્તિ કરું છું, રામ ભક્તિ, છતાં મારા ઘરની અંદર આટલો મારા ઈષ્ટ પ્રત્યે અવિશ્વાસ? પત્ની ભક્તિ હોય તો પતિને અવિશ્વાસ, પતિ ઉપાસના કરતો હોય તો પત્ની એને સાથ આપવા તૈયાર? તાર કરવું એ કર, હું નથી કરવાનું, બધું તું કર લે, મારે આવી. તો સતી સતી સમયના શરીરની અંદર તમારી આ દશા થઈ, અને એને કારણે ગરુડને જેવો ભ્રમ થયો હતો એવો જ ભ્રમ પાર્વતીજી ઉમા તને પણ થયો હતો.
વ્યાકુલ ગયો દેવ સિપાહી.
પછી એ ગરુડજી જેણે આજ્ઞા કરી હતી જા નાગપાસ છોડી જાય, એ ભગવાન રામ છે, પરબ્રહ્મ છે, એટલે કઈ સૂઝ ના પડી, કઈ સમજ ના પડી. ત્યારે કોઈક અધિકારી પાસે જયારે તમો વૃત્તિ મનમાં ઉત્પન્ન, ભગવાન પ્રત્યે અશ્રદ્ધા થાય, ભગવાનમાં અવિશ્વાસ ઉત્પન્ન થાય ને, ત્યારે કોઈક મહાપુરુષ પાસે, એટલે આપણી મતિ પાપ માને જતી, તિરસ્કાર માને જતી રહે અને નાસ્તિક ના બને. એટલે અહીંયા કહ્યું વ્યાકુલ ગયું દેવ, હું વ્યાકુળ હતો, મને કઈ સમજણ પડતી. ઘણી વાર માણસની બુદ્ધિ બિલકુલ ભેર મારી જાય ને, ગમે એટલો બુદ્ધિશાળી હોય, વિદ્વાન હોય, કશી જ સૂઝ ના પડે, બિલકુલ અક્કલ ભેર મારી જાય. એમ અહીંયા આગળ વ્યાકુલ એવો વ્યાકુળ થયો, આખરે મારે દેવ ઋષિ નારદજી નું શરણ લેવું
પડ્યું.
જે પોતાના મનની અંદર જે શંકાઓ હતી, સંશય હતો, એ બધા સંશયો નારદજી અગાડી ગરુડે કહી દીધા, જેમ તમે અહીંયા ગાડી વાત કરી. એ નારદજીને એમ થયું કરે, બિચારો આ ભોળો, આ જીવ ભગવાનનો છે, ભગવાનથી દૂર જતો રહેશે તો. એટલે નારદજીને દયા આવી, નહીં આનું ભોળપણ છે, એનું અજ્ઞાન છે, એની સમજણની અંદર અંધકાર ભરેલો છે, માટે અંધકાર મારે દૂર કરવો જોઈએ. કઈક દીવો સમજણ ને અજવાળે ગળ્યા, જ્યાં સમજણ નું અજવાળું થાય ને એટલે બધું જ દેખાય. ના, આ તો દોરડું દોરડું હતું અંધારામાં, સાપ માને. એટલે સુની નારદ અહી લાગી, બહુ દયા આવી, બહુ, અરે બિચારો બાપડો, આ પામરજી ભગવાનથી ખૂટો પડી જશે, તેની સીધશે, તેની દુર્ગતિ થશે. લાવ, કઈ વાંધો નહીં. એને ખૂબ દયા આવી, પાસે બેસા.
પ્રબલ રામ કઈ માયા.
પછી નારદજી કહે છે કે અરે અરે પક્ષીરાજ, ભગવાનની માયા નાની સુની નથી, ભગવાનની માયા કઈ હાવ શક્તિહીન નથી, અતિ પ્રબળ. ભગવાનની માયા અત્યંત પ્રબળ છે, શક્તિશાળી છે. ભલ ભલાનું આમ ગળું ઝાલીને મય અંદર ડુબાડી દે, બહાર જ ના નીકળવા દે, એવી આ માયા તને પણ, તારું તારું ગળું, તારી બોચી જ ઝાલી છે. અને સુની સુની બ્રહ્મ સુન ખગ, હે ખગ, હે પક્ષી સાંભળ, રામની માયા ખૂબ જ શક્તિશાળી.